તારીખ 2/12/1988 પૂજ્ય ગુરુદેવશ્રીના વચનામૃત બોલ નંબર 43 અને 44 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 39.
બધું જ જાય વધતું જાય, જેમ જેમ મળતું જાય તેમ તેમ જરૂરિયાતો વધતી હોય અને પોતાની માગણી વધતી હોય તેવો સ્પષ્ટ અનુભવ થાય છે. પહેલાં થોડી આવક હોય, પછી વધારે આવક થાય, તો એ અનુભવથી સમજાય છે કે પહેલાં ઓછાથી ચલાવાતું હતું, હવે વધારે જોઈએ છીએ. એવું જે લાગે છે એમાં સામર્થ્યની સંભાળ ક્યાં રહી? પોતે અનંત સામર્થ્ય ધરાવે છે અને તેથી કરીને પોતાને કોઈની જરૂરિયાત નથી. વિકલ્પ રાગ ઉઠે તેનો નિષેધ આવે કે મારા સામર્થ્યની પાસે આ વિચિત્રતા કેમ પરિણામ નહીં છે, પરિણામની વિચિત્રતા કેમ છે, એ હોવી જોઈએ નહીં, એમ એનો નિષેધ આવે. મારું માનીને, મારું માને છે, પોતાનો પારિવારિક પરિસ્થિતિમાં જે સ્થાન છે એમાં કેટલો અધિકાર પણ માને છે, ઘણા ગોટા છે. એક તો આ પરિવાર મારો અને એ પરિવારમાં મારો આટલો અધિકાર, આ બે વાત દ્રઢ કરી છે. એટલે ઘણી આકુલતાના પરિણામ થયા વિનાર્યની, કેમ કે કોઈ પરગ્રહ કોઈ બીજો જીવ તો પોતાને આધીન છે નહીં, તેમ પોતાનો છે નહીં ને પોતાને આધીન પણ છે નહીં. જગતના સ્વતંત્ર દ્રવ્યો તેની તે કાળની વર્તમાન યોગ્યતા અનુસાર પરિણમશે, એની પણ પરિણામ શૃંખલા છે, પછી એક યોગ્યતા અનુસાર એમાં તો દખલ દે છે કે નહીં, આમ નહીં આમ થવું જોઈએ, આમ નહીં ને આમ થવું જોઈએ, એમ ન થાય ત્યારે એમ થાય કે પણ કહું છું ને કેમ નથી થતું, મારો અધિકાર કેમ અહીંયા ચાલતો નથી. એ વસ્તુ સ્થિતિ સાચું ત્યાં વિચાર જ્ઞાન પણ નથી, વિચાર પણ રહેતો નથી. જ્ઞાન તો જુદી ચીજ છે, પણ વિચાર પણ ત્યાં વિચાર્યું છે એ વિચાર પણ રહેતો નથી. સ્વાધ્યાયમાં અધ્યયનમાં જે વિચાર્યું હોય, વાંચ્યું હોય, સાંભળ્યું હોય એનો વિચાર પણ છૂટી જાય છે. એટલે એકાંતમાં પણ એ તો દ્રઢ કરી લેવું જોઈએ કે કોઈ પૂર્વકર્મના યોગે જે કાંઈ સંયોગો પરિવાર આદિ જે કાંઈ છે તે છે, મારો અધિકાર ખરેખર ક્યાંય નથી. હું મારું કરી લઉં, મારું હિત કરી લઉં એ મારો અધિકાર છે, નહીંતર અહિત થાય એ પણ મારા જ અધિકારથી, મારી જ જવાબદારીથી મારું હિત થઈ રહ્યું છે. મારું હિત સાધી લઉં તો મારું દાપણ છે, મારું હિત ન સાધું તો એ મને જ મુશ્કેલીનું કારણ છે, બીજા કોઈને એમાં લેવા દેવા નહીં. બીજાના કારણે પરિણામ બગડે છે એમ પણ નથી, બીજા આમ કરે કે તેમ કરે તેથી આ જીવના પરિણામ બગડે એવું પણ ખરેખર નથી. પોતે સંબંધ કલ્પીને, સંબંધ માનીને એ માન્યતાના આધારે પરિણામ કરે છે, એ પોતાનો દોષ છે, પોતાનો અજ્ઞાન છે, એમાં બીજાને કાંઈ ખરેખર લેવા દેવા. તો મુમુક્ષુ જીવે અંતરંગમાં પૂછવા યોગ્ય એક એવો પ્રશ્ન છે કે એ જીવ તારે જોઈએ છે શું, અત્યારે તારી હયાતી જે છે એ હયાતીમાં તને શું જોઈએ છે. પોતે ને પોતે પોતાના નિર્ણયને ઢંઢોળીને તપાસે કે તારે શું જોઈએ છે, આખરમાં તને જોઈએ શું. માણસ કોઈ તકરાર કરે ત્યારે શું પ્રશ્ન પૂછવામાં આવે છે કે ભાઈ આખરમાં તમે શું ચાહો છો, તમારી શું ઈચ્છા છે, જે હોય કયો આપણે આ ઝઘડો મટાવી દઈએ, બરાબર. એમાં અંદરમાં એ પૂછવાનું છે કે આ જીવને ક્લેશ થાય છે, દુઃખ થાય છે ને, રાગ દ્વેષ મોહના પરિણામથી દુઃખ થાય છે, ક્લેશ થાય છે, એને આત્માની શાંતિ અંદરથી અનુભવમાં આવતી નથી, એ તો હકીકત છે. ત્યારે પોતે પોતાને પૂછે કે એ જીવ તારે શું જોઈએ છે? પણ એ કે જો તારે કઈક બહારથી જોતું હોય તો તારા હાથની વાત નથી એમ નહીં, પછી ઘણી આકુલતા કરીશ તો તેથી કઈક મળી જશે, એવી કોઈ વસ્તુ સ્થિતિ નથી. એટલે જેને એ પોતાનો આત્મા જ જોઈએ છે, અવતરણ ચિન્હમાં લીધું, મોક્ષને ક્યારે રસ્તો મળે છે અથવા ક્યારે એની પાત્રતા પ્રાપ્ત થાય છે, પ્રાપ્તતા પાત્રતા એને હોય છે કે મને મારો એક આત્મા જોઈએ ને બીજું કાંઈ નહીં જોઈએ, આ પાત્રતામાં આ પ્રકારના ગુરુદેવશ્રીએ કોઈ પ્રવચનમાં તો એ વાતને એમ દીધી છે કે આ ખાસ પ્રકારની પાત્રતા છે, વિશિષ્ટ પ્રકારની પાત્રતા છે. આ પાત્રતામાં જીવ આવે અને એને આત્માનો અનુભવ એટલે પ્રાપ્તિ ન થાય, અનુભવમાં એ બનતો નથી. પાત્રતા અનેક ભેદે છે, ઓછી પાત્રતા, જગન્ય પાત્રતા, મધ્યમ પાત્રતા, ઉત્કૃષ્ટ પાત્રતા, એમાં ઉત્કૃષ્ટ પાત્રતાનો ભેદ છે. વચનામૃતમાં એ વિષય આવ્યો છે, હાજીબેન શ્રી લીધો છે, એના ઉપરના પ્રવચન કરતા વચનામૃતમાં ખાસ પાત્રતા હોય ત્યાં 425 માં એ લીધું છે, એને કઈ ભૂલ હોય તો નીકળી જાય છે, માટે ખાસ પાત્રતા, ખાસ પ્રકારની પાત્રતા એટલે ઉત્કૃષ્ટ પ્રકારની પાત્રતા એ પ્રવચન કરતા ગુરુદેવ શ્રી લીધું છે. એ બોલ આગળ આવે છે, પહેલા આવી જાય છે કે જેને પોતાનો આત્મા જ જોઈએ છે અને આ જગતમાંથી હવે બીજું કાંઈ જોઈતું નથી, એને ખાસ પ્રકારની પાત્રતા છે. આત્મા પણ જોઈએ ને મને બીજું પણ જોઈએ, કોઈ જીવો તો એવા છે કે એને આત્મા જોતો નથી, એને જગતમાં પોતાને કાંઈ ને કાંઈ જોઈએ છે, એટલે એની જ પાછળ દોડ છે, એની જ માથાફળમાં છે. કોઈ જીવ એવા પણ છે કે આત્મા પણ જોઈએ ને બીજું પણ જોઈએ, એમ પણ નહીં. કેમ કે જેને બીજું પણ જોઈએ એને આત્મા ખરેખર જોતો વિપર્યાસ સહિત વાત છે. આત્મા તો જોઈએ છે અમારે, પણ શું થાય બીજું પણ અમારે, આ પણ અમને હોવું જોઈએ, આ પણ અમને હોવું જોઈએ, એમ બે વાત જે સાથે રાખે છે, સ્વ અને પર બંનેની ચાહના છે, એને ખરેખર સ્વની ચાહના નથી, એકાંતે પરની ચાહના છે, એ ભૂલાવવામાં પડ્યો છે. એક સિદ્ધાંત છે, કે અસ્થિનો વિષય અથવા કોઈ પણ અનુકૂળ માર્ગને અનુકૂળ એવું સમજણ સિદ્ધાંત આચરણ એ વિપર્યાસ સહિત હોવું ઘટે છે. વિપર્યાસ સહિત હોય તો એ સફળ થતો નથી. આત્મા પણ જોઈએ છે અને બીજું પણ જોઈએ છે, એને ખરેખર આત્મા જોતો નથી. જેમ સુદેવને પણ માને, સુદેવને પણ માને, એ ખરેખર સુદેવને માનતો નથી. સત્શાસ્ત્રને પણ માને, કુશાસ્ત્રને પણ માને, એ સત્શાસ્ત્રને માનતો નથી. આત્મા પણ જોઈએ, બીજું પણ જોઈએ, એક જ્ઞાનમાં બે નથી. કોઈ પણ પ્રકારના દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ હો, મને મારો એક આત્મા જ જોઈએ છે. કોઈ પણ હાલતમાં મારે મારું જ સાધન કરવું છે, મારું જ હિત કરવું છે. પરિસ્થિતિ જે કાંઈ હશે, જે કાળે જે હશે, તે બધી પૂર્વ કર્મનો સાર છે. એને અવલંબીને, એને આધારે મારે કાંઈ કરવું છે, એ વાત ખોટી છે, અથવા એ ઉપાય સાચો નથી. એનો રસ તો ક્યારે આવે છે કે એ ઉપયોગી હોય, પોતાનું હોય, કામનું હોય, ઉપયોગી હોય તો રસ આવે. પણ જ્યાં પોતે ભિન્ન છે અને નિરાલંબ નિરપેક્ષ અનંત સામર્થ ધરાવતો હોવાથી કોઈની જેની અપેક્ષા નથી એવો પોતે છે, રસ ઘટે તો સૂજે, પણ રસ યથાર્થ પ્રકારે ઘટે. પોતાને પોતાના સ્વરૂપને ઓળખવાની જિજ્ઞાસા થી ઘટે. એમ તો પૂર્વે વૈરાગ લીધો છે ત્યારે રસ નથી લીધો. પોતે તો કહેતા કે તે હજારો રાણી છોડીને દીક્ષા લીધી છે. રાજ મોટો રાજા હતો, હજારો રાણીઓ હતી, પણ એના પ્રકાર એના પ્રમાણમાં એનો વૈભવ હોય ને, એને છોડીને દીક્ષા લીધી છે. એટલે રસ તો ઘટાડ્યો છે પણ આત્મલક્ષી નથી ઘટાડ્યો. પોતાનું જે પરમાત્મા સ્વરૂપ છે એ પરમાત્મા સ્વરૂપની મહિમા સાંભળીને એને ઓળખવા માટે, એને અનુભવ કરવા માટે જેનો રસ ઘટે છે, એને એની નજીકતા થાય છે, સમીપતા થાય છે, સન્મુખતા થાય છે. નહીતર કોઈ અન્ય વિકલ્પ હોય છે, અન્ય કારણ હોય છે, અને રસ ઘટે છે, પાછો રસ વધી જાય છે. પરિસ્થિતિ એ થાય છે કે રસ ઘટે છે ક્ષણિકપણે અથવા અલ્પકાળ માટે, અને પાછો રસ વધી જાય છે. રસ કઈ રીતે ઘટે છે એ વાત મુખ્ય છે, કયા પ્રકારે ઘટે છે એ વાત મુખ્ય છે. અન્ય મતમાં એવા વૈરાગ્ય હોય છે કે ઉદાસીનતાની મૂર્તિ લાગે. શું ઉદાસીનતાની મૂર્તિ લાગે? આ વૈરાગ, વૈરાગ, વૈરાગ. રસ રુચિ ન દેખાય એવા હોય, પણ એને યથાર્થ લક્ષ નથી. મારું જે નિજ પરમ સ્વરૂપ એને ઓળખવા માટે, એને ઓળખીને, ઓળખવા માટે અથવા ઓળખીને એના નિરસપણ થવું જોઈએ. આમ વાત છે. જો એ પ્રકાર ન હોય તો જેમ વચનામૃતમાં બેન શ્રી કહ્યું છે કે રૂંધાયેલો કસાય છે, વૈરાગ છે એ રૂંધાયેલો કસાય છે. કસાયને રૂંધે છે એટલે પરાણે રોકે છે એવી પરિસ્થિતિ થશે. પણ અકસાય સ્વરૂપ જે પોતાનો આત્મા, એની પ્રાપ્તિ અર્થે નિરસ થાય, એની પ્રાપ્તિના કારણે નિરસ થાય તો એને પ્રાપ્ત થાય છે, અને એ સન્માર્ગમાં, સન્માર્ગની અંદર આવી જાય છે, પ્રવેશ મળે છે. ત્યાં સુધી બીજા બધા પ્રકાર છે એ યોગ્ય નથી. એટલે અસ્થિ નાસ્તિ બંને લીધી છે. અવતરણ ચિહ્નમાં જે વચન છે એમાં અસ્થિ નાસ્તિ બંને લીધી છે કે મને મારો એક આત્મા જોઈએ ને બીજું કાંઈ ન જોઈએ, તો જગતમાં ઘણા એવા છે, મારે કઈ નથી જોતું, મારે કઈ નથી જોતું, હવે મારે કઈ નથી જોતું, પણ હવે તારે શું જોઈએ છે એ તો નક્કી કર, એમ કે છે. એ પ્રકારે માનનાર છે તે બાદશાહ છે, એટલે એને દીનતા હોતી નથી, એને દીનતા રહેતી નથી, ગમે તે હાલત હોય. એવું નથી કે એ સાધન સંપન્ન હોય છે માટે એને દીનતા થતી નથી, ગમે તે પરિસ્થિતિમાં ચલાવવા માટે એની તૈયારી છે. અભિપ્રાયમાં કે કોઈ પણ પરિસ્થિતિ થાવ, મારે મારા આત્મા પ્રત્યે જવું છે, એ જ એક કાર્ય કરવું છે. બીજી સાવધાની મારે મારા આત્માને નુકસાન કરનારી છે એ સાવધાની છોડે છૂટકો છે. અનંતકાળ છે આ જીવ સાવધાન છે, જે તે ઉદય માં પોતાના પ્રાપ્ત ઉદયની અંદર સાવધાન છે, એને ખૂબ સંભાળે છે. છેવટે એ બધાનો સંક્ષેપ છે અનુકૂળતા, પોતાના વિકલ્પ અને અનુકૂળ બધું રહે ને બધું થાય, બસ એમાં એ સાવધાન છે. પછી થાય ન થાય બીજી વાત છે, પણ એને એટલું જ છે કે બસ મને વિકલ્પ ઉઠે એમ બધું રહે, એમ બધું થાય, અને એની સંભાળમાંથી એ આત્માને સંભાળ ન લઈ શકે એવી પરિસ્થિતિમાં આવી જાય છે. એવી ઉદયની સાવધાની જીવને સ્વસન્મુખ થવા દેતી નથી. એને સ્વસન્મુખ જે થવું જોઈએ એ સ્વસન્મુખ નહીં થવા દે ઉદયની સાવધાની. અને જ્ઞાનીઓ પરદ્રવ્યની પ્રવૃત્તિમાં ઉભેલા દેખાય તો પણ એને સ્વરૂપની અંતર સાવધાની છે, અને સ્વરૂપની અંતર સાવધાની હોવાને લીધે એ પરસન્મુખ ખરેખર થતા નથી, એને પરસન્મુખ આવતી નથી, અંતર્મુખતા એની છૂટતી નથી. સ્વરૂપ સાવધાની વાળાને અંતર્મુખતા છૂટતી નથી, અને ઉદયની સાવધાની વાળાને પરસન્મુખતા છૂટતી નથી. આમ સિદ્ધાંત નિશ્ચિત થાય છે. આમાં જે ક્ષણે જાગે તે જ ક્ષણે શું કહે છે કે બહારની સાવધાની છોડીને, આ શરત છે, ઉદયમાં સાવધાની છોડીને નહીતર નહીં થાય. જે ક્ષણે આત્મા જાગે, આત્મા અચિંત્ય શક્તિઓનો ધણી છે, અથવા શક્તિ તો એમાં ઘણી છે, કેટલી કે અનુમાન ન કરી શકાય, એટલી અંદાજ બાંધી ન શકાય, એટલી નહીં ધારેલી શક્તિ છે, પોતે ધારણામાં ન લઈ શકે એટલી શક્તિ છે, બેહદ શક્તિ છે. એવી આત્મા અચિંત્ય શક્તિઓનો ધણી છે, જે ક્ષણે જાગે એમ સ્વીકારીને જે ક્ષણે જાગે તે જ ક્ષણે આનંદ સ્વરૂપ જાગતી જ્યોત અનુભવમાં આવી શકે છે. બહુ સરસ છે કે તારું જે સ્વરૂપ છે પરમોત્કૃષ્ટ સ્વરૂપ છે, શક્તિઓથી એટલું બધું ઉત્કૃષ્ટ ભરપૂર છે કે તું એને સંભાળ, જે ક્ષણે એને સંભાળ એટલી જ વાર છે, બીજી કોઈ વાર નથી એની અંદર. બીજો સમય લાગે એટલું પણ ફળ મોડું આવે, તારા પુરુષાર્થનું ને પ્રયત્નનું ફળ એક સમય મોડું આવે એવું બનતું નથી. ખરેખર તો કારણ પરમાત્મા છે, અંદરમાં જે સ્વરૂપ શક્તિનું સ્વરૂપ છે એ તો કારણ પરમાત્મા છે. નિયમસારમાં એને વિશેષણ આપ્યું છે પરમાત્માને, એ તો કારણ પરમાત્મા છે, કારણપણે મોજૂદ છે, સર્વકાળે કારણપણે મોજૂદ છે. તું કાર્ય કર, તું સંભાળ લે, એની રાહ જોવે છે એડવાન્સમાં. અગાઉથી તારી રાહ જોઈને પરમાત્મા ઉભો છે, એટલે કારણ કેટલું રહે. તું કાર્ય કર એટલી રાહ, એટલી જ વાત છે. તું કાર્ય કર પછી અમુક સમયે તને જવાબ દે તારો પરમાત્મા એમ નથી, બીજા સમયે જવાબ દે એમ પણ નથી. એ તૈયાર છે, પોતે તૈયાર થવાની જરૂર. જે ક્ષણે જાગે, જે ક્ષણે સંભાળે, તે જ ક્ષણે, બીજી ક્ષણે નહીં પણ તે જ ક્ષણે આનંદ સ્વરૂપ જાગતી જ્યોત આકુલતાની ગંધ જેમાં નથી, પરિપૂર્ણ આનંદમય છે, એવી જાગૃતિ જ્યોત પ્રત્યક્ષ જ્યોત પ્રત્યક્ષ અનુભવ ગોચર થાય એવી પરિસ્થિતિ છે. એવી પરિસ્થિતિ હર સમયે મોજૂદ છે, આમ લેવું છે. આવી શકે છે, આવી શકે છે, એ શક્યતા છે. પરિસ્થિતિ મોજૂદ છે. વિચિત્રતા તો એ છે કે આ પરિસ્થિતિ મોજૂદ છે, પણ બીજી અધિકાય, બીજાની અધિકાય છૂટતી નથી. અને આ કારણે આ વસ્તુ આ સ્થિતિની અધિકાય આવતી નથી. ત્યાં સુધી સમજણ છે, સમજણ રૂપે કામ કરતી નથી. સમજણ ખાલી મફતની પડી રહી છે એક બાજુ, અને બીજું ને બીજું ચાલ્યા કરે છે. એટલો બધો ઉદાર છે, અનંત ઉદારતા છે. કેટલી અનંતકાળથી રાહ જોવે છે. એક સમય માટે રાહ જોવે છે, માટે રાજા ઉદાર છે. ઘડીક માટે કઈ માણસ રાહ જોઈ ને થાકે. તમારી અડધી કલાક, 5 કલાક રાહ જોઈ, 1.5 કલાક રાહ જોઈ, 2 કલાક રાહ, પછી અમે થાક્યા. એવું બધી ગુવાની ઈચ્છા નથી. હવે કઈ જા ભાઈ જવાબ દેશે? આ પરમાત્મા છે, એ અનંતકાળ છે, કારણ પણ એવું છે. માણસ કોઈ અપરાધ કરે, ભૂલ ન કરે, ત્યારે એમ કહે છે કે કોન્શિયન્સ ફાઇટ કરે છે. શું છે? પરમાત્મા નિર્દોષ છે, પરિપૂર્ણ નિર્દોષ એ પોતાનો પરમ સ્વભાવ છે. આત્માનો એ અંદરથી એલાર્મ મારે મારે છે, જગાડે છે, નહીં નહીં આ તારું કામ નહીં. એમ અનંતકાળથી એ પ્રમાણે છે. ક્યારથી છે? અનંતકાળથી છે. એટલો અનંત કરુણાવંત છે, એમ કહીએ. નિજ પરમાત્મા કરુણાનો સાગર છે એમ કહેવામાં. પરમાત્મા કરુણાનો સાગર છે એમ કહે છે કે નહીં? અન્ય પરમાત્મા કરુણાનો સાગર છે એ ઉપચારથી છે, નિશ્ચયથી. તો નિજ પરમાત્મા આનંદ કરુણાનો સાગર છે. એ અનંત ગુણો હોવા છતાં એટલે સ્વીકારે તો એ પ્રશ્ન નથી. હોવાનો સ્વીકારે તો આ પ્રશ્ન જ નથી. નથી સ્વીકારતો એની વિટમણા છે આ બધી. આવા આનંદ ગુણો ને સ્વીકારતો નથી એની જ વિટમણા છે. હોય એમ જો સ્વીકારે એટલે વાત બીજી રીતે થઈ જાય છે. આખી છે તો છે, જ્ઞાની જાણે છે, જ્ઞાની કહે છે. પોતે સ્વીકારતો નથી. પોતે સ્વીકારે તો એનો ઉકેલ આવી જાય છે, એનું સમાધાન થાય છે એ પ્રશ્ન. એવું બને છે, અવગણના કરે છે. જીન આજ્ઞા ઉપર પગ મૂકે છે. શું કરે છે? ગુરુ આજ્ઞા ઉપર પગ મૂકે છે, શાસ્ત્ર આજ્ઞા ઉપર પગ મૂકે છે, બીજું કઈ નથી. એટલે આ આત્માને પોતે પોતાને નિંદવાની જરૂર છે. એ શું કરે છે? તો આ જીન આજ્ઞા ઉપર પગ મૂકે છો, ગુરુ આજ્ઞા અને શાસ્ત્ર આજ્ઞા ઉપર પગ મૂકે છો, તને ભવભ્રમણ નો ડર નથી, એમ પોતે પોતાને નિંદવા જરૂર છે. પત્ર વાંચો, સમાધિ દિવસે એક સરસ વાત હતી કે પોતાને નુકસાન થાય એવું મૂર્ખ હોય કરે, પોતે પુરુષાર્થ કરતો નથી, પુરુષાર્થે પોતાને લાભ થાય છે છતાં કરતો નથી. આ એક આશ્ચર્ય છે અને જીવની મૂર્ખાઈ છે. મૂર્ખાઈ પોતાને દેખાય છે પોતાને. એ જગ્યાએ લખ્યું છે એ વાત બેનશ્રીએ પત્રમાં. આ સમ્યક દર્શન પહેલા કેવા પરિણામ હતા? કોઈ પુરુષ બંધનને ન ઈચ્છે એમ કે સ્વચ્છતા આત્મા બંધનને ઈચ્છે છે એ આશ્ચર્ય છે, આશ્ચર્ય છે. અને પોતાને જાણે જોઈને કોઈ નુકસાન કરે એને જેમ કોઈ મૂર્ખ કહેવામાં આવે છે, નથી કહેતા આ તો હવે પોતે પોતાના પગ ઉપર કુવાડો મારે છે. શું પોતાના પગ ઉપર પોતે કુવાડો મારે ત્યારે સંસ્કૃતમાં કહે છે એને કે બંધન ને મૂર્ખ પણ ન ઈચ્છે ત્યારે આ જે બંધન ને ઈચ્છે છે સમજે છે, છતાં આમ કેમ કરે છે? અણસમજણ થી મૂર્ખાઈ થાય, સમજણ થી મૂર્ખાઈ થાય એમ કેમ કહેવાય? પાત્રતા ના પરિણામ કેવા? આપણે તો સંકેત કરીએ છીએ, પરંતુ લાયકાત પાત્રતા વિના સંકેત જ્ઞાન સમાશે દૂર લેવું છે ને તપેલી નથી આંગળામાં લેવું છે ભૂમિકામાં નીકળી ગયા તો પછી 20 અને 25 વર્ષ લાગશે અને આમના આમના જિંદગી પૂરી થવાની છે. શું છે બહુ થઈ ગઈ 20-25 થતા શું વાર લાગશે? જિંદગી પૂરી થતા શું વાર લાગશે? 18 વર્ષે આ પરિસ્થિતિમાં કે સમ્યક દર્શન ની કે સ્વરૂપ પ્રાપ્તિ ની ભાવના છે તો પણ ભાવના છે એમ નથી લેતા. ભાવ આવે છે એટલે હું થઈ ગયું, કામ કેમ થતું? આમ નથી થતું એ વાત પૂછાતી નથી. હું વૈરાગી જીવોનો ઉપદેશ વાંચો છું. એવા જીવોનો વૈરાગ ખરેખર પુરસાદ જગાડે એવો છે પુરાણો. આપણને બધાને તો ડાય ડાય વાતો કરતા આવડે છે, જે ક્ષણે જાગે તે જ ક્ષણે આનંદ સ્વરૂપ જાગતી જોત અનુભવમાં આવી શકે આટલી પરિસ્થિતિ જેને પોતાનું કાર્ય કરવું છે એના માટે તૈયાર છે. શક્યતા હોય અને શકે એવા કાર્યને માટે પ્રયત્ન ન કરે તો એનો અર્થ એ છે કે એ છે કે આ જીવને કરવું જ નથી. નહીંતર શક્ય હોય ને ન કરે એવું બનતું નથી, શક્ય હોય એ કરે ને કરે જ. વ્યાપારમાં શક્યતા દેખાય છે તો કરે છે, જેટલી શક્યતા દેખાય છે તરત પ્રયત્ન કરે. બીજાને આ ચાન્સ નથી, બીજાને આ તક નથી, અનુકૂળતા નથી, આપણને અનુકૂળતા નથી. આપણે લાભને કોણ નહીં છે, પણ લાભ સમજાય એને લાભનો પ્રયાસ તૈયાર હતો નથી. દર્શન મોહને લીધે લાભ વાસ્તવિકપણે સમજાતો નથી. સમજાય છે તો પણ એની વાસ્તવિકતા સમજવાના હોય. સમજાવવાની એક વાત છે, એની વાસ્તવિકતામાં આવવું તે બીજી વાત છે. જીવના સ્વભાવ બધા વસ્તુ છે. જીવ રહી જ ન શકે પુરુષાર્થ કર્યા વિના, ઉપડે જ ઉપડે એનો પુરુષાર્થ. ભૂખ્યા માણસને ભોજન કોઈ પીરસે અને એમ કે ખાવાનો પુરુષાર્થ મને કરાવો, શું કે ખાણું પીરસે ને દે. પોતાને ભૂખ લાગી હોય તો જેવું કોઈ બને ખરું ખાવાના પુરુષાર્થ માટે કોઈ એમ કે મને ખાવાનો પુરુષાર્થ હોય તેવી રીતે કરવો. એને ભૂખ લાગી હોય એને ભોજન માટે ખાવામાં ઉતાવળ થયા વિના રહે જ નહીં. એમ પોતે પુરુષાર્થ કરતો નથી એનો અર્થ કે એની રુચિમાં એને જરૂરિયાત લાગી આ વાત સુધી છે. વર્તમાન ઉદયમાન પરિસ્થિતિ છે તે સંતોષાયેલો છે. પછી ઉદયમાન ભાવ યોગના હોય કે એ ઉદયમાન ભાવો શાસ્ત્રને અનુસરીને તત્વજ્ઞાનને અંગેના અનુસરતા પરિણામો હોય તો એ સ્થિતિ છે એને જરૂરિયાત નથી. આ વાત પ્રાપ્તિ છે. જ્ઞાન પ્રાપ્તિની આ જિજ્ઞાસા એ જ્ઞાનનો બીજ છે. પુરુષાર્થ કરવાની, પુરુષાર્થ થવાની ભાવના એ પુરુષાર્થનો બીજ છે. સહજ પુરુષાર્થ ઉત્પન્ન થવાનું બીજ છે. એમાં શું છે કે મારો આવો સહજ પુરુષાર્થ હો, મારા આત્મામાંથી આવો સહજ પુરુષાર્થ ઉત્પન્ન થા એમ ભાવના છે. કરવું નથી, કરવા કરવાનો પ્રશ્ન નથી, કર્તૃત્વનો પ્રશ્ન કેમ નથી, એમ સ્વરૂપ પ્રાપ્તિની ભાવના એ સ્વામી છે. અથવા અંતરના ઊંડાણમાંથી જે આવી ભાવના થાય છે એ એક ન્યાય સ્વરૂપ પ્રાપ્તિ છે. વિજ્ઞાનને જ્ઞાન કહ્યું છે, પુરુષાર્થની ભાવનાને પુરુષાર્થ કહ્યો છે, એમ સ્વરૂપ પ્રાપ્તિની ભાવનાને સ્વરૂપ પ્રાપ્તિ એક ન્યાય કહેવામાં આવે છે. એક ન્યાય છે એ નિષ્ફળ જતું નથી. એ પ્રકારના અંતરના ઊંડાણમાંથી જે પરિણામ આવે છે એ પરિણામ નિષ્ફળ જતા નથી. નિષ્ફળ જતા નથી એટલે જ્ઞાની એમ કહે છે, સત્પુરુષ એમ કહે છે કે બધા તો પામી ગયો, હવે હવે આ સ્વામી બાબુ એમ કહે છે. આપણે ઘરેથી કોઈ નીકળે ક્યાં ગયા ભાઈ, તો ઘોડાગાડી શેરીની બહાર ન નીકળ્યો હોય, ઘોડાગાડીમાં બની જાય રિક્ષામાં બેસે, પાડોશી પૂછે કે ક્યાં ગયા સામાન લઈને, ક્યાં મુંબઈ ગયા, ક્યાં હજી તો સ્ટેશને ન પહોંચાવાનું, પણ એનો અર્થ કે નિર્વિઘ્ને એ પહોંચી જશે. એને પ્રયાણ માંડ્યું છે, બરાબર સમયસર બરાબર પહોંચી જવાના છે, એવી પ્રતીતિ છે. એની અંદર શંકા નથી પડતી કે રસ્તામાં કાંઈ એક્સિડન્ટ થશે, એની શંકા પડતી તો ગયા કે પહોંચી ગયા. અંતરના ઊંડાણમાંથી જેને ભાવના છે એ માયમો જ્ઞાની એમ કે છે કે આ માયમો આવે, આટલું બધું એને શું કે છે, જેને રિસ્પોન્સ મળે છે સત્પુરુષ તરફથી, જ્ઞાનીઓ તરફથી, આટલો બધો એને આદર મળે છે. રિસ્પોન્સ ભાવના તો કર, તારા સ્વરૂપની ભાવનામાં આ વસ્તુ પામી ગયો અમે તને કહીએ છીએ, પછી કોઈ તને અવરોધ નથી. અથવા એવું બને છે કે કોઈ એવા પણ વચમાં પરિણામના સમય આવી જાય છે કે જે ભાવનાથી વિરુદ્ધ જતા હોય એવા પ્રકારના પરિણામ થાય. તો જેને અંતરના ઊંડાણમાંથી ભાવના ઉત્પન્ન થઈ હોય છે એની ભાવનાને ઠેસ પહોંચે છે. કોઈ માણસ અમારા હૃદયને તમે ઠેસ પહોંચાડી છે, અમારી લાગણીને તમે ઠેસ પહોંચાડી છે, એ ભાવના એ અંતરની હૃદયની ચીજ છે. એટલે પોતાના પરિણામ એ ભાવનાથી પ્રતિકૂળ કદાચ ઉત્પન્ન થઈ જાય, બહુ ભાગ થતા નથી, પણ કોઈ કોઈ જીવની એવી પણ યોગ્યતાની થોડીક ખામી હોય તો ત્યારે ઉત્પન્ન થઈ જાય, જાણે અજાણે ત્યારે એને એની અંદર જાગૃતિ લાવવી પડતી નથી, એને જાગૃતિ થાય છે. એવી જે મોક્ષની ભૂમિકાની જાગૃતિ એ ભાવનાને આધીન છે. એટલે ભાવના વાળો જીવ ભૂલતો નથી. મોટી વાત આ છે, એટલા માટે ભાવના વાળો જીવ ભૂલતો નથી, નહીતર મુમુક્ષુની ભૂમિકામાં ભૂલવાના હજાર ઠેકાણા છે. ક્યાં ભૂલે પોતાને ખબર પડે. અંતરની ભાવનામાંથી ઉડાણમાંથી ભાવના ઉઠે તો માર્ગ સરળ થાય, એક એટલે કે માર્ગના અવરોધ રૂપ અવરોધ થવારૂપ જે ભાવો છે એ ઉત્પન્ન જ ન થાય, અને ઉત્પન્ન થાય તો પોતાને ખ્યાલ આવી જાય. એમ ભાવનાનો આ માર્ગની વિશેષ પાયામાં ઘણું મહત્વ છે. ભાવનાનો આ માર્ગને વિશે પાયામાંથી જ બહુ મહત્વ રહેલો છે. એટલે ખાસ કરીને કુછ બેનશ્રીના પ્રવચનની અંદર આ વિષય બહુ આવેલો છે. જ્યારે પ્રવચન આપતા ત્યારે પણ ચર્ચા થાય છે, ત્યારે ભાવનાને મોક્ષને ખાસ કરીને વાત કરે છે. ના મારે ભાવના વધારવી, ભાવના રાખવી, ભાવના બની સ્વરૂપ પ્રાપ્તિની ભાવના વાળાને વાંધો નહીં આવે, બાકી બધાને વાંધો આવશે, એનો પોતાને ખ્યાલ રહેશે. આત્મા અંદર શુદ્ધ ચૈતન્ય છે, સ્વરૂપે કરીને તો આત્મા અંતરંગમાં શુદ્ધ ચૈતન્ય છે, પરિપૂર્ણ નિર્દોષ પરમાત્મા છે. અંદરની રૂચિથી એની ભાવના ઉઠે અને વસ્તુના લક્ષ સહિત વાંચન વિચાર કરે, માર્ગ મળે. ગુરુદેવશ્રીના પ્રવચનમાં વિષયને ખોયલો છે. જીવ જો એને અંદરની રૂચિથી, અંદર તો શુદ્ધ ચૈતન્ય પ્રગટ પરમાત્મા પોતે બિરાજે છે, એની રૂચિથી, અંદરની રૂચિથી, ઉપરની રૂચિથી નહીં, આ વાત સ્પષ્ટ છે, અંદરની રૂચિથી એની ભાવના ઉઠે અને વસ્તુના લક્ષ સહિત, પૂર્ણતાના લક્ષ સહિત, ઓળખાણમાં જે લક્ષ થયું છે એ લક્ષ સહિત બે લાગુ પડે છે. જો મુમુક્ષ જીવ વાંચન વિચાર કરે, તત્વનો વિચાર કરે, વાંચન કરે, અધ્યયન કરે, તો એને માર્ગ અવશ્ય મળે, મળે ને મળે, ન મળે એવું બને નહીં. માર્ગ નથી મળ્યો એનો અર્થ આ થાય છે કે અંદરની રુચિ અને ભાવના ઉઠી નથી, વસ્તુનું લક્ષ નથી, લક્ષ જગતના પદાર્થોનું છે. ત્યાં સુધી ગમે તે વાંચન વિચાર કરે, ઉપરની રુચિથી, ઉપરની ભાવનાથી, ઈચ્છાથી, કોઈ કાળે માર્ગ મળતો નથી. એવું નથી કે આટલા વર્ષે માર્ગ મળી જાય, 25 વર્ષ પૂરા થાય એટલે માર્ગ મળે, એવું કાંઈ નથી. 50 વર્ષ પૂરા થાય અનંત કાળે પણ માર્ગ ન મળે. જે કારણ ઉત્પન્ન થવું ઘટે, એ કારણ ઉત્પન્ન ન થાય તો અનંત કાળે પણ માર્ગ ન મળે, તેને જ મળે. એ વસ્તુ અંદરની રૂચિથી ભાવના એને હોવી જોઈએ અને લક્ષ હોવું જોઈએ કે મારે પરિપૂર્ણ નિર્દોષ થવું છે, માત્ર મોક્ષ વિલાસ. માત્ર મોક્ષ વિલાસ, પૂર્ણતાના લક્ષ્મી વાત સિદ્ધાંત આપ્યો છે. પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત એ વાસ્તવિક શરૂઆત છે. વાત આવી જાય છે, કોઈ વખત પ્રકરણ અનુસાર કોઈ એક વાત કહેવા જાય તો જ્યાં સ્વરૂપ ની ઓળખાણ ની વાત છે ત્યાં એને સ્વરૂપ લક્ષે, સ્વરૂપ લક્ષે વાંચવું, સ્વરૂપ લક્ષે વિચારવું. વાંચતા વિચારતા ચિંતનમાં, મનનમાં, પઠણમાં બધી જ વખતે સ્વરૂપ નું લક્ષ હોવું જોઈએ. ત્યાં ત્રિકાળી શુદ્ધાત્મા ઓળખાણ. જેને ઓળખાણ હોય છે એને તો પહેલાથી થઈ ગયું છે, પરિપૂર્ણતાનું લક્ષ તો પહેલા થયું છે અને ઓળખાણ થયું છે, એટલે એના લક્ષમાં તો એ વાત આવી જાય છે. પણ કોઈ એક ભૂમિકામાં ઓળખાણ નથી થઈ એવી ભૂમિકામાં આગળની પરિસ્થિતિ સરળ થાય છે આગળ વધવાની, અને નહીંતર આગળ વધવાની કોઈ પરિસ્થિતિ હોતી જ નથી, કેમ કે શરૂઆત જ થઈ નથી, પછી આગળ વધવાની ક્યાં વાત રહે. જેને પૂર્ણતાનું લક્ષ નથી એને શરૂઆત થઈ નથી, તો શરૂઆત નથી થઈ અને આગળ વધવી તો વાત જ રહેતી નથી. પહેલે પગથિયે પગ મૂકો નથી અને ત્રીજે પગથિયે પગ મૂકવાની વાત ક્યાં કરવી. લક્ષ છે એમાં ગુઢ ભાષાથી વપરાતો શબ્દ છે કે અંદરની રૂચિથી એની ભાવના ઉઠે, એટલે રૂચિ અને ભાવના હોય સ્વરૂપની અંતરની હોય અને વસ્તુનું લક્ષ હોય, એટલે ત્રિકાળે પોતાના સ્વરૂપનું લક્ષ હોય, એટલે ઓળખાણ કરી લીધી હોય અને એ જીવને તત્વ વિચારને વાંચન હોય તો એ એને મોક્ષ માર્ગની પ્રાપ્તિનું નિમિત્ત કારણ થાય છે. સમ્યક દર્શનમાં તત્વજ્ઞાનનો અભ્યાસ નિમિત્ત કારણ છે, મોક્ષ માર્ગ પ્રકાશકમાં એ વાત લખી છે એનો સંદર્ભ લીધો છે. શ્રી મોક્ષ માર્ગ પ્રકાશકમાં આવે છે એ વાત આવે છે, સમ્યક સન્મુખ જીવ માટે આવે છે. જીવ તત્વજ્ઞાન નો અભ્યાસ કરે એ જેને નિમિત્ત છે, એટલે એમ કે તું પૂજા ભક્તિ યાત્રા પુરાણું ટીકું દયાદાનના પરિણામ કરે એ નિમિત્ત નથી લે સમ્યક દર્શનમાં. સમ્યક દર્શનમાં નિમિત્ત છે તત્વજ્ઞાન નો અભ્યાસ, એ વાંચન વિચાર છે, તત્વજ્ઞાન નો અભ્યાસ છે તો માર્ગ મળે છે. શ્રી મોક્ષ માર્ગ પ્રકાશકમાં આવે છે કે વાંચન સાચું હોય છતાં જે માન ને પૂજા માટે વાંચે છે, વાંચનકાર માટે લીધી છે વાત. આપણે ત્યાં પણ સમય જ્ઞાન નથી તો પણ સમૂહ સ્વાધ્યાય કરવાનું ગુરુદેવની આજ્ઞા છે, સાથે મળીને સમૂહ સ્વાધ્યાય કરવો, એમાં કોઈ એકને વાંચવાનું બને છે ક્યાં તો કઈ વાંચે એવું ના બને, કોઈ એક વાંચે અથવા વારા ફરતી કોઈ કોઈ વાંચે અને બીજા સાંભળે, તો જે વાંચે છે એને માટે આ લાગુ પડે છે કે વાંચન સાચું હોય એટલે શાસ્ત્રને અનુકૂળ ન્યાય કાઢે, શાસ્ત્રમાં કહેવા ધાર્યું હોય એવું જ સમજાવે, અર્થનો અનર્થ ન કરે, શબ્દાર્થ ભાવાર્થ મતાર્થ વગેરે બધું બરાબર સમજાવે, સાચું વાંચે, સાચું હોય વાંચન. છતાં જે માનને પૂજા માટે વાંચે છે તેનું જ્ઞાન ખોટું છે, એનું સાચું પણ ખોટું છે. જેને એમ લક્ષ રહે કે આ વાંચનકાર છું માટે મારું અમુક માન જળવાવું જોઈએ, મારું અમુક સ્થાન જળવાવું જોઈએ, એવું વાંચવા માટે શૈલીથી ભાષાથી કોઈ પણ રીતે એને લક્ષ માનનો રહેતો હોય તો તે સાચું વાંચે તો પણ તે ખોટું છે, એનું સાચું વાંચવું તે ખોટું છે, એના માટે ખોટું. પછી બીજાના માટે તો સાચું થવાની જરૂર પરિસ્થિતિ પણ હોતી નથી. જે પોતે જ પોતાના માટે ખોટું છે તે હિતકર છે, એ બીજાને તો હિતકર થતું નથી. જે પોતાને હિતકર હોય તે જ નિયમિતપણે બીજાને હિતકર થાય, પોતાને અહિતકર હોય તે બીજાને હિતકર ન થાય. સાંભળનારને ખ્યાલ કરવો જોઈએ એ જવાબદારી સાંભળનારની છે. શું છે, જો કોઈ વાંચનકાર પોતાના માનાર્થે વાંચતો હોય તો એનું વાંચન ન સાંભળવું જોઈએ, એને પ્રોત્સાહન ન આપવું જોઈએ, માન કસાયમાં ચડે એની અનુમોદના થઈ જાય છે એને સાંભળવા બેસે ત્યારે, કરવું કરા મને અનુમોદવું બધાનું ફળ સરખું છે, એ જવાબદારી સાંભળનારની છે. તો 831 પરમાણુ જેને તેને સાંભળવા બેસાય દુકાને ફોનું લેવા જાય છે. આ શરાબ બજારમાં અત્યારે 500 દુકાનો છે બરાબર, ભાવનગરમાં ચોક ઠાકે છે, હે ગમે એની દુકાને પૈસા નોટનું બંડલ આપે ને ફોનું જોખી દે એમ કે છે, નક્કી કરે છે ફોનું કોને ત્યાંથી લેવાય, કેમ કે કિંમતી ચીજ છે. તો આ તો સોના કરતા વધારે કિંમતી ચીજ છે, કેમ ગમે ત્યાંથી લેવાય, હીરા કોઈ ગમે ત્યાંથી લેજો નથી, એમાં તો હીરા કરતા મૂલ્યવાન વસ્તુ છે, કાં તો અમૃત પરિણમે ને કાં તો ઝેર થઈને પરિણમે, એટલે જીવન મરણ નો સવાલ છે. સોના ચાંદી કે હીરામાં જીવન મરણ નો સવાલ નથી. માણસ શું કે છે, ભાઈ દાગીના નહીં હોય, હીરા નહીં હોય, ક્યાંય મરી નહીં જઈએ. સોનું ચાંદી ઘરમાં ન હોય ક્યાંય જીવતું માણસ ન જીવી શકે એવું નથી. કાંઈ એને રોટલા મળે તો બસ છે એમ કે. જીવન મરણ નો પ્રશ્ન નથી, આ તો જીવન મરણ નો પ્રશ્ન છે. એક વખત નો નહીં અનંતો. જો મિથ્યાત્વ ઘટાય અથવા મિથ્યાત્વને પોષણ દેવાય તો અનંતા જન્મ મરણ પોતાના વધે છે. માટે જેની પાસેથી ધર્મ સાંભળવો એની બરાબર પરીક્ષા કરવી આ શ્રીમદ્ધિનો શિખામણ છે. એટલે છે વાત વાંચનકાર માટે, પણ સાંભળનારે પોતાને માટે એટલો વિચાર કરવો જોઈએ.
Thank you.